පාර්ලිමේන්තුවේ ස්ථාවර නියෝග 27 2 යටතේ ප්‍රශ්න ගරු කේ කාද මස්තාන් මහතා.
ඉමන්දේ ප්‍රපොහෙරද සේවයේ පුරතලෝක වඩමාහන மக்களுக்கான சேவையில் பாரிய லாபங்களை சம்பாதிக்கின்ற போயிர சேவை அந்த அடிப்படையில் அந்த பகுதி மக்களுக்கான பிரதானமான தேவைகளை செய்வது சம்பந்தமாக தான் நான் இங்கே எனது கேள்விகளை சமர்ப்பிக்கின்றேன். அந்த அடிப்படையில் முதலாவதாக கொழும்பிலிருந்து காங்கிரசன் துறை வரையும் காங்கிரசன் துறையிலிருந்து கொழும்பு வரையும் ஸ்ரீதேவி எனும் புயரதம் சேவில் ஈடுபட்டிருந்தமையும் 2020 ஆண்டுக்கு பின்னர் கொரோனா நோய் தாக்க காலத்தின் பின்னர் அது இடைநிறுத்தப்பட்டது, அதை நீங்கள் அறிவீர்களா என்பதோடு அதனை மீண்டும் ஆரம்பிக்க முடியுமா? அதேபோல இரண்டாவது கேள்வி, உத்தரதேவி எனும் போயிரதம் கொழும்பிலிருந்து காங்கேசந்துறை வரையும் காங்கேசந்துறையில் இருந்து கொழும்பு வரையிலும் சேவையில் ஈடுபடுத்தப்பட்டிருந்தமையும் அது 2023 ஆண்டு போகிரத பாதை அபிவிருத்திக்காக இடைநிறுத்தப்பட்டதும் ஆனால் போகிரத பாதை வேலைகள் முடிவுறுத்தப்பட்டும் ஏனைய இரயில் போகிரத சேவைகள் நடைபெற்றுக் கொண்டிருக்கின்றது, ஆனால் இந்த போகிரத சேவை ஆரம்பிக்கவில்லை என்பதனையும் அறிவீர்களா என்பதனால் அதை மீண்டும் ஆரம்பிக்க முடியுமா? அதேபோல மூன்றாவதாக பெரியத்த மாத்தறை கொழும்பு அன்றாதபுரம் வவுனியா வரையும் வவுனியா அன்றாதபுரம் கொழும்பு மாத்தறை பெரியத்த வரையுமான இருவழி பாதையாக ரஜரட்ட ரஜினி புகையிரத சேவை இருந்தமையும் அது தற்பொழுது அன்றாதபுரம் வரை மட்டுப்படுத்தப்பட்டுள்ளதையும் அறிவீர்களா என்பதோடு அந்த சேவை வவுனியா வரை நீடித்து தர வேண்டும் என்பதும், ஏனென்றால் அன்றாதபுரத்தில் அந்த ட்ரெயின் இரவு 8 மணிக்கு வந்ததுக்கு பிறகு கிட்டத்தட்ட ஒவ்வொரு நாளும் அந்த ட்ரெயினில் 300, 400, 500 பயணிகள் வவுனியாவுக்கு வரக்கூடியவங்க இருக்கிறாங்க. அவர்களுக்கு அந்த பஸ்ல மாறி வர்றங்கிறதே ஒரு பாரிய பிரச்சனையாக இருக்கின்றது. மற்றது ரயில்வே இந்து பர வவுனியாவில் தங்கக்கூடிய வசதி இருக்கிறதால இந்த ட்ரெயின் கடந்த காலங்களில் மாதிரி வவுனியாவுக்கு வந்து அங்கிருந்தே காலையில் திரும்பி வர்றதுக்குரிய ஏற்பாடுகளையும் கௌரவ அமைச்சர் அவர்கள் செஞ்சு தரவும். அதேபோல குளிரூட்டப்பட்ட கொழும்பு காங்கேசந்துறை கொழும்பு காங்கேசந்துறை கொழும்பு எனும் இருவழிப்பாதை அதிவேக புகிரத சேவை சனி ஞாயிறு ஆகிய இரு தினங்களில் மட்டும் நடைமுறைப்படுத்தப்படுவதை அறிவீர்களா? இச்சேவையை அனைத்து கிழமை நாட்களிலும் ஈடுபடுத்த முடியுமா? அதோடு இதை கல்கிஸ்ஸை வரைக்கும் காங்கிரசிலிருந்து பெறப்படுற இந்த ட்ரெயினை கல்கிஸ்ஸ வரைக்கும் கல்கிஸ்ஸை வரைக்கும் இதை நீடித்து தர முடியுமா என்பதனையும், அதேபோல காங்கிரசிலிருந்து இருந்து கொழும்பு வரை சேவையில் உள்ள இரவு தபால் போகிரதம் மொரட்டோ போகிரத நிலையம் வரை சேவையில் ஈடுபடுத்தப்படுவதற்கு நன்மை நன்றிகளை கூறிக்கொள்கிறேன். தற்பொழுது சேவையில் உள்ள யாழ்தேவி புகிரத சேவை இதற்கு முன்னர் கல்கிஸ்ஸ புகிரத நிலையம் வரை சேவையில் ஈடுபடுத்தப்பட்டிருந்தமையும் அது தற்பொழுது கொழும்பு கோட்டை புகிரத நிலையம் வரை மட்டுப்படுத்தப்பட்டுள்ளது என்பதனையும் கௌரவ அமைச்சர் அறிவீர்களா என்பதனை, மீண்டும் அச்சேவை கல்கிஸ்ஸை புகிரத நிலையம் வரை நீடித்து தர முடியுமா என்பதனையும் இங்கே கேட்டுக்கொள்ள விரும்புகிறேன். உங்களுக்கு தெரியும், நான் ஆரம்பத்தில் கூறினது போல பாரிய ஒரு வருமானத்தை போகிறத சேவைகள் எமது வடபகுதி மக்களுக்கான இந்த ரயில்வேகள் மூலம் பெற்றுக்கொண்டிருந்தது. கடந்த கொரோனா தாக்கம் காலமும் அதே போல போகிறத பாதைகள் அபிவிருத்திகள் செய்யற அந்த காலகட்டத்தில் தான் இந்த சிலது இடைநிறுத்தப்பட்டு இப்படி மாற்றங்கள் நடந்துச்சு. இதை நான் மேற்குறிப்பிட்ட வகையில் ஒழுங்குபடுத்தி தந்தால் எமது வடமாகாண, குறிப்பாக வடமாகாணம் மட்டுமில்லை அதற்கு இருக்கின்ற இந்த பாதைகளை பாவிக்கின்ற அனைத்து மக்களுக்கும் பாரிய ஒரு நன்மைகள் பயக்கக்கூடியதாக இருக்கும் என்ற அடிப்படையில் இதுகளை உரிய முறையில் செய்து தருமாறு கேட்டுக்கொள்கிறேன்.
ගරු කතානායකතුමනි, ගරු කාදන් මස්ථාන මැතිතුමා ඉදිරිපත් කරපු ප්‍රශ්නයට පිළිතුර ලැබී තිබෙන පිළිතුර ගැන මම හොඳින්ම සාහිමටපත් වෙන්නේ නැහැ. මේ නිසා ඔබතුමා අහපු ප්‍රශ්නය ඉතාම සාධනීයව බාර අරගෙන විසඳන්න උත්සාහ කරමලා ඒ පිළිතුර අපි මම උත්සාහ කරනවා සිකුරා දිනේදී ඔබතුමාට ලබා දෙන්න. ප්‍රශ්නය මතු කිරීම පිළිබඳ ස්තුතිවන්තයි.
ගරු දිලිත් ජයවීර මහතා,
සාරණියෝග 27-2 යටතේ විදේශ කටයුතු විදේශ රැකියා සහ සංචාරක අමාත්‍යමාන්ගෙන් මෙම ප්‍රශ්නය විමසීමට කැමැත්තෙමි. ශ්‍රී ලංකාවේ සංචාරක ක්ෂේත්‍රයට අදාළව සංචාරකීන් පැමිණීමේ වර්ධනයක් දැකිය හැකි නමුත් සංචාරක කර්මාන්තයක් ලෙස අප තවදුරටත් ආකර්ෂණය කරගන්නා සංචාරකීන්ගේ වියදම් කිරීමේ ශක්තිය පිළිබඳ ගැටලු කිහිපයක් මතුවී ඇති තත්ත්වයක් තුළ එක, ශ්‍රී ලංකාවේ සංචාරක ක්ෂේත්‍රයේ බාර වර්තමාන අමාත්‍යවරයා ලෙස ගරු විජිත හේරත් ඇමතිතුමා ඔබ දැනට විදේශ අමාත්‍ය මෙන්ම විදේශ රැකියා අමාත්‍යවරයා ලෙසද කටයුතු කරමින් ඇති තත්ත්වයක් තුළ වර්තමාන අමාත්‍ය ලෙස ඔබ හට ශ්‍රී ලංකාවේ වඩාත්ම පහසුවෙන් හා කඩිනමින් විදේශ විනිමය ඉපැයීමේ හැකියාව ඇති සංචාරක කර්මාන්තයේ වර්ධනය වෙනුවෙන් උපාය මාර්ගික වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කිරීම වෙනුවෙන් කාලයක් තිබේද? ඔබ මීට අදාළ ආයතනවල නිලධාරීන් සමග කෙතරම් වාර ගණනක් දැනට සාකච්ඡා කොට තිබේද? 2. සංචාරක බදු ලෙස ක්ෂේත්‍රයෙන් අය කෙරෙන ටුවරිසම් ඩෙවලප්මන්ට් ලෙවි TDL බදු මතින් උපයාගත් මුදල මේ වන විට කොපමණක් වේද? 3. සංචාරක ගමනාන්තයක් ලෙස ටුවරිසම් ඩෙස්ටිනේෂන් ලෙස ශ්‍රී ලංකාව සන්නාමගත ඩෙස්ටිනේෂන් බ්‍රෑන්ඩිං කිරීම සඳහා මෙතෙක් ඔබගේ රජය කෙතරම් මුදලක් ආයෝජනය කොට තිබේද? 4. දැනට අප රටට පැමිණෙන සංචාරකයන් කොතරම් මුදලක් ශ්‍රී ලංකාව තුළ වියදම් කිරීමට කටයුතු කරන්නේද යන්න පිළිබඳ තක්සේරුවක් තිබේද? 5. එසේනම් විවිධ රටවලින් පැමිණෙන සංචාරකයන් ලංකාව තුළ වියදම් කරන මුදල අනුපිළිවෙලින් කිනම් රටවලින් පැමිණෙන සංචාරකයන් ගෙන්ද ඒ ඒ අයගේ වියදම් දළ වශයෙන් කිනම් අගයක් වේද? 6. අඩු වියදම් සංචාරක විසින් ශ්‍රී ලංකාවේ පුරවැසියන් හට සහනාධාරමය වශයෙන් ලබා දී ඇති ප්‍රවාහන, ආහාර, ජලය හා විදුලිය වැනි සේවාවන් ඒ ආකාරයෙන්ම පරිහරණය කිරීම නිසා අප රටට ශුද්ධ පාඩුවක් සිදුවී ඇති බව පිළිගන්නවාද? එසේනම් එය නිවැරදි කර ගැනීම සඳහා කිනම් ක්‍රියාමාර්ග ගැනීමට බලාපොරොත්තු වන්නේද? 7. පූර්ව පාස්කු ප්‍රහාර සමයේදී ශ්‍රී ලංකාවේ හෝටල් කාමරයක රාත්‍රියක් සඳහා තරුපන්ති හෝටල් විසින් අය කළ දෛනික කාමර ගාස්තුව තවමත් පවතින්නේ එදිනට සාපේක්ෂව 20%කට පමණ අඩුවෙන් බව ඔබ දන්නේද? 8. මේ කරුණු සම්බන්ධව සංචාරක ක්ෂේත්‍රයට ඍජුව සම්බන්ධ සියලු පාර්ශ්වයන් සම්බන්ධ කරගෙන අමාත්‍යාංශ මට්ටමින් සාකච්ඡාවක් ඇරඹීම සුදුසු බව ඔබට වැටහෙන්නේද? එයට පිළිතුර වූ නම් ඒ සඳහා ඔබ වහාම කටයුතු කරන්නේද? ස්තුතියි.
ගරු කතානායකතුමනි, මේ ප්‍රශ්නයට පිළිතුරු ප්‍රශ්නවලට පිළිතුරු දීම සඳහා සති දෙකක කාලයක් ඉල්ලා සිටිනවා.
ප්‍රධාන වැඩ කටයුතු අද දින න්‍යායපත්‍රයේ විෂයාංක 1 අපරාධ නඩු විධාන සංග්‍රහය සංශෝධන පනත් කෙටුම්පත කාරක සභාව. අපරාධ නඩු විධාන සංග්‍රහය සංශෝධන පනත් කෙටුම්පත පළවෙනි වගන්තිය සභාව එකඟද?
අයි.
දෙවෙනි වගන්තිය සභාව එකඟද?
අයි.
තුන්වෙනි වගන්තිය සභාව එකඟද?
අයි.
හතරවෙනි වගන්තිය සභාව එකඟද?
අයි.
පස්වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු අමාත්‍යතුමා.
ගරු කථානායකතුමනි, පස්වන වගන්තිය 32 පිටුව 1 පහවන පේලියේ සිට 18 පේලිය දක්වා එම පේලි දෙක දැතුළුව ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න. අංග 2 සමකාලීන ශ්‍රව්‍ය දෘශ්‍ය සම්බන්ධකයක් හරහා සාක්ෂිකරුවකගෙන් සාක්ෂි විභාග කිරීම මහාධිකරණ විනිශ්චයකාරවරයා විසින්ම හෝ මහේස්ත්‍රාත්වරයා විසින්ම විවෘත අධිකරණය තුළදී හෝ ඔහු ඉදිරියේදී සහ ඔහුට ඇසෙන පරිදි සහ ස්වකීය පෞද්ගලික මෙහෙයුම සහ අධීක්ෂණ යටතේ අධිකරණය තුළදී අධිකරණයේදී භෞතිකව පවත්වනු ලබන නඩු කටයුත්තක ආකාරයෙන්ම ලිඛිතව වාර්තාගත කරනු ලැබිය යුතු අතර එකී සාක්ෂි විභාග කිරීම ඉලෙක්ට්‍රොනික ආකාරයෙන්ද එම විනිශ්චයකාරවරයා හෝ මහේස්ත්‍රාත්වරයා සිට අධිකරණයේ පමණක් වාර්තාගත කරනු ලැබිය යුතුය. 38 පුටුව 8 පේලියේ සිට 16 පේලිය දක්වා එම පේලි දෙක දැතුළුව ඉවත් කරන්න. 43 පිටුව 33 පේලියේ සිට 36 පේලිය දක්වා එම පේලි දෙක දැතුළුව ඉවත් කර ඒ විනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න. රාජ්‍ය ආයතනයේ යන්නට ජනාධිපතිවරයාගේ ලේකම්වරයාගේ කාර්යාලය, අග්‍රාමාත්‍යවරයාගේ ලේකම්වරයාගේ කාර්යාලය, අමාත්‍ය මණ්ඩලයේ ලේකම්වරයාගේ කාර්යාලය, ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ 44 හෝ 45 ව්‍යවස්ථාව යටතේ පත් කරන ලද අමාත්‍යවරයන්ගේ කාර්යාල, අධිකරණ සේවා කොමිෂන් සභාව, ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සභාව, ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ 41 ආවරණ ව්‍යවස්ථාවේ උපලේඛනයේ සඳහන් කොමිෂන් සභා, පරිපාලන කටයුතු පිළිබඳ පාර්ලිමේන්තු කොමසාරිස්වරයා, පාර්ලිමේන්තු මහලේකම්වරයා, ආණ්ඩුවේ අමාත්‍යාංශයක් හෝ දෙපාර්තමේන්තුවක් යම් පළාත් සභාවක්, පළාත් අමාත්‍යාංශයක් හෝ දෙපාර්තමේන්තුවක්, පළාත් පාලන ආයතනයක්, රාජ්‍ය සංස්ථාවක් යම් ලිඛිත නීතියක් යටතේ රජයේ වෙත පවරුලව ඇති වෙළඳ ව්‍යාපාරයක් හෝ වෙනත් ව්‍යාපාරයක් 2007 අංක 7 ධර්ම සමාගම් පනත යටතේ ලියාපදිංචි වී ඇති බවට සලකනු ලබන සහ ස්වකීය කොටස් වලින් 50%කට වැඩි ප්‍රතිශතයක් රජය, රාජ්‍ය සංස්ථාවක් හෝ පළාත් පාලන ආයතනයක් හෝ විසින් දරනු ලබන සමාගමක්, ආණ්ඩුව හෝ පළාත් සභාවක් හෝ පළාත් පාලන ආයතනයක් විසින් හිමිකම් දරන හෝ පාලනය කරනු ලබන යම් රෝහලක්, සෞඛ්‍ය සේවා පහසුකමක්, සායනයක්, ආබාධිත දැනත්තන් සඳහා වන මධ්‍යස්ථානයක්, රැඳවුම් මධ්‍යස්ථානයක්, බන්ධනාගාරයක්, ළමා නිවාසයක්, රැකවරණ නිවාසයක්, ආරක්ෂිත නිවාසයක්, ළමා සුරකුම් මධ්‍යස්ථානයක්, රිමාන්ඩ් නිවාසයක් හෝ ළමයි තරුණ වර්ධකරුවන්ගේ රැකවරණය, ආරක්ෂාව හෝ භාරකාරත්වය සඳහන යම් මධ්‍යස්ථානයක්, නිවාසයක් හෝ පාසලක්ද ඇතුළත් වේ. 44 පිටුව පළවෙනි පේලියේ සිට 35 පේලිය දක්වා එම පේලි දෙක දැතුළුව ඉවත් කරන්න.
පස්වන වගන්තිය සංශෝධන සහිතව සභාව එකඟද?
ආයි.
6 වගන්තිය සභාව එකඟද?
ආයි.
7 වගන්තිය සභාව එකඟද?
ආයි.
ප්‍රඥප්ති වගන්තිය සභාව එකඟද?
ආයි.
නාමය සභාව එකඟද?
ආයි.
පාර්ලිමේන්තුව යළි රැස්වේ. පනත් කෙටුම්පත කාරක සභාවේදී සලකා බලා සංශෝධන සහිතව සම්මත කරන ලද බව දන්වනු කැමැත්තෙමි. තුන්වෙනි වර කියවීම ගරු අමාත්‍යතුමා.
පනත් කෙටුම්පත දැන් තුන්වෙනි වර කියවිය යුතුයි යෝජනා කරමි. කෙටුම්පතෙහි සෝදුපත්වල භාෂා දෝෂ, මුද්‍රණ දෝෂ, ව්‍යාකරණ දෝෂ හා අංක දෝෂ නිවැරදි කර ගැනීම සහ ආනුෂාංගික සංශෝධනය සඳහා අවසර දෙන ලෙස ඉල්ලා සිටිමි.
සභාව එකඟද?
ආයි.
අපරාධ නඩු විධාන සංග්‍රහය සංශෝධන පනත් කෙටුම්පත තුන්වෙනි වර කියවා සංශෝධන සහිතව සම්මත කරන ලද බව දන්වනු කැමැත්තෙමි.